અનંત કાળથી ભવચક્રમાં ભટકતા આપણને અનંત પૂર્ણના ઉદયે પરમાત્માની પ્રાપ્તિ થઈ છે. જ્ઞાન, દર્શન, ચારિત્ર આદિ અનંત ગુણોથી પરમાત્માનું અભ્યંતર સૌંદર્ય તો અનેરું છે જ, પરંતુ રૂપ, બળ, સુગંધી, શ્વાસોશ્વાસ, મધુર વાણી આદિ 34 અતિશયો તેમજ 8 મહાપ્રાતિહાર્યો વડે પરમાત્માનું બાહ્ય સૌંદર્ય પણ અદ્ભુત છે. 34 અતિશય અને 8 પ્રાતિહાર્યોથી શોભતા પ્રભુનું ધ્યાન ધરવા જણાવ્યું છે. આવો 34 સ્તુતિના માધ્યમથી પ્રભુના 34 અતિશયોની સ્તવના કરીએ. પ્રભુના 34 અતિશયોને 3 ભાગમાં વહેંચી શકાય. જન્માતિશય, કર્મક્ષય અતિશય અને દેવકૃત અતિશય. જન્મથી પ્રગટતા અતિશયો 4 છે. કર્મના ક્ષયથી ઉત્પન્ન થતા અતિશયો 11 છે. જ્યારે દેવો વડે ભક્તિથી કરાતા અતિશયો 19 છે. સૌ પ્રથમ આપણે જન્મથી પ્રગટતા 4 અતિશયોને સમજીએ. પ્રથમ 4 અતિશયો પ્રભુના દેહ સંબંધી હોવાથી તે દેહાતિશય પણ કહેવાય. જન્મથી નિર્વાણ સુધી આ અતિશયો પ્રભુની સાથે રહેતા હોય છે. આવો 4 સ્તુતિ દ્વારા 4 સહજ અતિશયથી શોભતા પ્રભુના ચરણોમાં વંદના કરીએ. પ્રથમ અતિશયમાં પ્રભુના દેહમાં રહેલી મહત્વની 5 વિશેષતાઓ જણાવી છે. પ્રભુનું રૂપ અદ્ભુત હોય છે. રાજા, મહારાજા, બળદેવ, વાસુદેવ, ચક્રવર્તી, દેવતાઓ અને ગણધર ભગવંતો કરતાં પણ પ્રભુનું રૂપ અનંત ગણું હોય છે. એમના રૂપની તોલે આવે એવું આ જગતમાં કોઈનું રૂપ નથી હોતું. પ્રભુના શરીરના પ્રત્યેક અંગો સુગંધથી મગમગતા હોય છે. પ્રભુની કાયામાં તો શું, એમના નખમાં પણ રોગનું નામો નિશાન હોતું નથી. પ્રતિકૂળ મોસમમાં પણ પ્રભુના શરીરમાં પરસેવો થતો નથી. ઉગ્ર પ્રવાસ કરે કે ઉગ્ર વિહાર કરે તો પણ પ્રભુના શરીરને લેશ માત્ર પણ મેલ સ્પર્શી શકતો નથી. પ્રભુનો શ્વાસ કમળની સુવાસ જેવો સુગંધી છે. જગતના સર્વ સુગંધી પુષ્પોની સુગંધ કરતા પણ પ્રભુના શ્વાસોચ્છ્વાસ અતિશય સુગંધી હોય છે.
દુર્ગંધ કે બેભત્સતા તુજ માસ શોણિત માનહી ચૈતન્યમા છે સ્વસ્થતા ને સ્વચ્છતા કાયા મહી સંપૂર્ણ શુભ લક્ષણ તણે શ્રેણી કરો વંદના
હરિહંત અતિશય વંત તુજને ભાવથી કરો વંદના.
જગતમાં ક્યાંય જોવા ન મળે એવી જિનેશ્વર પ્રભુના ત્રીજા અતિશયની બે મુખ્ય વિશેષતાઓ છે. પ્રભુના દેહમાં વહેતું રક્ત ગાયના દૂધ જેવું શ્વેત ઉજ્જવળ તેમજ દુર્ગંધ વગરનો હોય છે, અર્થાત સુગંધી હોય છે. પ્રભુના શરીરમાં રહેલું માંસ પણ શ્વેત હોય છે, જોવું ગમે તેવું તેમજ કમળની સુવાસ જેવું સુગંધી હોય છે. પ્રભુની આહાર વિધિ અને નિહાર વિધિ અદ્રશ્ય હોય છે. પ્રભુ જન્મથી લગાવી નિર્વાણ પામે ત્યાં સુધી જ્યારે જ્યારે આહાર ગ્રહણ કરે છે તે આહાર વિધિ ચર્મચક્ષુવાળા મનુષ્યો જોઈ શકતા નથી, તેમજ મળમૂત્રના ત્યાગ સ્વરૂપ નિહાર વિધિને પણ કોઈ જોઈ શકતું નથી, તે અદ્રશ્ય રૂપે થાય છે. આમ પ્રભુના ચાર સહજ અતિશયનું વર્ણન પૂરું થયું. હવે કર્મના ક્ષયથી પ્રગટતા અગિયાર અતિશયોનું વર્ણન શરૂ થાય છે. કેવળ જ્ઞાન પ્રાપ્ત કરતા પૂર્વે ચાર ઘાતી કર્મનો સંપૂર્ણ ક્ષય થવો જરૂરી છે. જ્ઞાનાવરણ, દર્શનાવરણ, મોહનીય અને અંતરાય એમ ચાર ઘાતી કર્મો છે. સંયમ જીવન ગ્રહણ કરીને સાધના દ્વારા પરમાત્મા ક્ષપક શ્રેણી માંડે છે. ક્ષપક શ્રેણી દરમિયાન ચાર ઘાતી કર્મોનો ક્ષય કરીને પરમાત્મા કેવળ જ્ઞાન પ્રાપ્ત કરે છે. કેવળ જ્ઞાન પ્રગટતા પરમાત્મા 11 અતિશયોથી સુશોભિત બને છે. આવો આપણે 11 અતિશયોની સ્તુતિઓ દ્વારા પ્રભુની ભાવપૂર્વક સ્તવના કરીએ. કેવળ જ્ઞાનની પ્રાપ્તિ થયા બાદ પ્રભુ રોજ સવાર સાંજ દેશના આપે છે. દેશના ભૂમિ પર દેવતાઓ સમવસરણની રચના કરે છે. આ સમવસરણ એક યોજન જેટલું લાંબુ તથા પહોળું હોય છે. પરિમિત ભૂમિનો વ્યાપ હોવા છતાં પ્રભુના પ્રભાવે આ સમવસરણમાં કરોડો દેવો, કરોડો મનુષ્યો અને કરોડો તિર્યંચોનો સમાવેશ થઈ જાય છે. આગલા ત્રીજા ભાવમાં જગતના સર્વ જીવોને તારવાની ભાવના સાથે જેણે એ જીવોને પોતાના હૃદયમાં બેસાડ્યા હોય એ તારક દેવાધિદેવના સમવસરણમાં એકી સાથે કરોડો આત્માઓ સહેલાઈથી સમાઈ જાય એમાં કોઈ આશ્ચર્ય નથી. શાસ્ત્રોમાં પ્રભુની દેશનાના 35 અતિશયો જણાવ્યા છે. એમાંના કેટલાક અતિશયો આ મુજબ છે. પ્રભુ કાયમ અર્ધમાગધી ભાષામાં દેશના આપતા હોય છે, પરંતુ પ્રભુના પ્રભાવે સમવસરણમાં બેઠેલા ભિન્ન ભિન્ન ભાષામાં બોલનારા શ્રોતાઓને પોતાની ભાષામાં પ્રભુની દેશના સમજાય છે. પ્રભુની દેશનામાં એવી તાકાત હોય છે જે સાંભળતા શ્રોતાઓના સર્વ સંશયો દૂર થઈ જાય છે. પ્રભુ માલકાંસ રાગમાં દેશના આપે છે, જેમાં દ્રાક્ષ, સાકર, શેરડી અને દિવ્ય અમૃત કરતાં પણ અનંત ગણી મીઠાશ હોય છે. પ્રભુની આવી દેશના જો 6 મહિના સુધી સતત ચાલે તો પણ શ્રોતાઓને ભૂખ, તરસ, થાક, ઊંઘ, ઠંડી કે કે ગરમીની અનુભૂતિ થતી નથી. પ્રભુની દેશનાનો ધ્વનિ સમવસરણમાં એક યોજન સુધી ફેલાતો હોય છે. આ ધ્વનિને ફેલાવવામાં તેમજ પ્રભુના શબ્દોને વેણું, વીણા વગેરેના સૂરની મિલાવટ વડે વધારે કર્ણપ્રિય બનાવવામાં દેવતાઓ દિવ્ય ધ્વનિ નામના પ્રાતિહાર્ય દ્વારા સહાયક બને છે.
તેજસ અને સૌંદર્યની સ્પર્ધા હતી તુજ અંગમાં, પ્રભુને નહીં જોઈ પડશે રંગમાં. શિર પાછળ રહ્યું તુજ સંગમાં, અરિહંત અતિશયવંત તુજને ભાવથી કરું વંદના.
પ્રભુના ઘનઘાતી કર્મોનો ક્ષય થતાં પ્રભુની પાછળ અત્યંત મનોહર અને સૂર્ય કરતાં પણ અતિ તેજસ્વી ભામંડલ પ્રગટ થાય છે. તેનો આકાર સૂર્ય જેવો હોય છે. તે અંધારામાં પણ દશેય દિશાઓને પ્રકાશિત કરે છે. અરિહંત પરમાત્માના દેહમાંથી રેલાતા અદ્ભુત પ્રકાશનું તે સંવરણ કરે છે. અન્યથા ભગવંતના અત્યધિક તેજસ્વી શરીર સામે જોવું પણ શક્ય ન બને. પરમાત્મા જે ભૂમિ પર પગલાં કરે છે ત્યાં આસપાસમાં 125 યોજનમાં વસતા જીવોના તમામ રોગો શાંત થઈ જાય છે. એટલું જ નહીં, 6 મહિના પૂર્વે ઉત્પન્ન થયેલા રોગો પણ શમી જાય છે. તેમજ પ્રભુના પ્રભાવે બીજા 6 મહિના સુધી તેઓને નવા રોગો ઉત્પન્ન થતા નથી.
ભાર્યા ભૂમિ ભૂષણ તણા કારણ થકી પ્રગટ્યો હતો, જે વૈરનો મહાગ્નિચારે કોર સૌને બાળતો. તુજ આગમનથી હે કૃપા સાગર તરત તે શમી જતો, અરિહંત અતિશયવંત તુજને ભાવથી કરું વંદના.
અરિહંત અતિશયવંત તુજને ભાવથી કરું વંદના.
જન્માંતરના આ ભાવના તથા જન્મજાત એમ 3 પ્રકારના વેર હોય છે. પરમાત્મા જે ભૂમિ પર વિચરણ કરે છે ત્યાં 125 યોજનમાં આ 3માંથી કોઈ પણ વેર ટકી શકતું નથી. તમામ જીવોના હૃદયમાંથી વૈર ભાવના દૂર થઈ જાય છે. એટલે જ પ્રભુના સમવસરણમાં જન્મજાત વૈરી ગણાતા સાપ નોળિયો, કૂતરો બિલાડી, સિંહ હરણ વૈર ભાવનાને ભૂલી પાસે પાસે બેસી શકે છે. પરમાત્મા જે ગામ કે નગરમાં વિચરતા હોય તેની આસપાસના ખેતરોમાં ઉગેલા ધાન્યને ઉંદર, તીડ, પોપટ વગેરે પશુ પક્ષીઓ ક્યારેય ઉપદ્રવ કરી શકતા નથી. પ્રભુના પ્રભાવે આવા ઉપદ્રવકારી તત્વો દૂર દૂર ચાલ્યા જતા હોય છે.
તારા ચરણ છે મર કે અને મહામારીનું ચારે તરફ ત્યાં મરણ છે તુજ ચરણ જાણે હે જિનેશ્વર અમૃત કે રાજરણ છે અરિહંત અતિશયવંત તુજને ભાવથી કરું વંદના
હરિહંત અતિશયવંત તુજને ભાવથી કરું વંદના.
જે પૃથ્વી પર પ્રભુ વિહાર કરે છે ત્યાં આસપાસના પરિસરમાંથી મરકી, પ્લેગ જેવા રોગો પણ ગાયબ થઈ જાય છે. દેવાધિદેવના પ્રભાવે દુષ્ટ દેવતાઓ મારી મરકી જેવા કોઈ પણ રોગોના ઉપદ્રવ કરી શકતા નથી. તેથી સામૂહિક મૃત્યુ તેમજ અકાળ મૃત્યુ થતા નથી. પરમાત્મા જ્યારે વિચરતા હોય ત્યારે 125 યોજન પ્રમાણ ભૂમિમાં ક્યાંય અતિવૃષ્ટિ ન થાય, એટલે કે જરૂર કરતાં વધારે વરસાદ કે પૂર ન આવે. પ્રભુના પ્રભાવે જેનાથી જાનહાનિ તથા માલહાનિ થાય એવો વરસાદ પડતો નથી.
સમય સર આવતા રિમ જિમ અમૃત વરસાવતા સુખ શાંતિ શાતા સંપદા તુજ જો તરફ છલકાવતા સૌ શ્રેષ્ઠ મંગલ તુજ કને ચારે તરફ થી આવતા અરિહંત અતિશય વંત તુજને ભાવથી કરું વંદના
અરિહંત અતિશય વંત તુજને ભાવથી કરું વંદના
જેમ અતિવૃષ્ટિ ન થાય તેમ પ્રભુની હાજરીમાં સવાસો યોજનના વિસ્તારમાં અનાવૃષ્ટિ પણ ન થાય. અનાવૃષ્ટિ એટલે કે બિલકુલ વરસાદનો અભાવ. ટૂંકમાં પ્રભુના પ્રભાવે યોગ્ય અને માપસરનો વરસાદ વરસે છે, જેથી જીવોને સુખ અને શાંતિ મળે છે. પરમાત્મા જ્યાં વિચરે છે ત્યાં ક્યારેય દુષ્કાળ પડતો નથી. ત્યાં સર્વત્ર સુકાળ હોય છે. ત્યાં અન્ન જળના અખૂટ ભંડાર ભરેલા હોય છે. કોઈ પ્રાણી કે કોઈ મનુષ્ય કદાપી ભૂખ્યો કે તરસ્યો રહેતો નથી. પ્રભુના પ્રભાવે સહુ તૃપ્ત સંતૃપ્ત હોય છે.
પધરામણી તુજ થાય જા ત્યાં થાય પૂરી અટકળો બળવો કરી ન શકે નગરમાં બાહ્ય આંતર પરિબળો વિખરાય છે તો ફાનને રમખાણમાં સહુ મૃગ જળો અરિહંત અતિશયવંત તુજને ભાવથી કરું વંદના
અરિહંત અતિશયવંત
જે રાજ્યમાં ભગવાન વિચરતા હોય તે રાજ્યના રાજા પર બહારના દુશ્મનો ચડાઈ કરતા નથી, તેમજ તે રાજાના પોતાના સૈન્ય વગેરેમાંથી આંતરિક બળવો ફાટી નીકળતો નથી. પ્રભુના પ્રભાવે રાજ્યમાં સર્વત્ર શાંતિ પથરાય છે. રાજાઓ સુંદર રીતે રાજ્ય કારભાર ચલાવે છે. કોઈ કોઈનાથી ભયભીત રહેતું નથી. આ રીતે કર્મના ક્ષયથી ઉત્પન્ન થતા 11 અતિશયોનું વર્ણન પૂરું થયું. હવે દેવો દ્વારા ભક્તિથી કરાતા 19 અતિશયોનું વર્ણન શરૂ થાય છે. પરમાત્માને કેવળ જ્ઞાન થતા ઇન્દ્રો અને દેવતાઓ ભક્તિના ભાવથી દેવલોકમાંથી નીચે આવે છે. પ્રભુની ભક્તિ કરવા સમવસરણ અષ્ટ પ્રાતિહાર્ય આદિ 19 અતિશયોની રચના કરે છે, જે અતિશયોથી પરમાત્માના અદ્ભુત ઐશ્વર્યમાં અનેક ગણી વૃદ્ધિ થાય છે. આવો આપણે 19 અતિશયોની સ્તુતિઓ દ્વારા પ્રભુની ભક્તિપૂર્વક સ્તવના કરીએ. પરમાત્મા જ્યારે વિહાર કરતા હોય છે ત્યારે એમની આગળ આકાશમાં ધર્મચક્ર ચાલતું હોય છે. આ ધર્મચક્ર વ્યંતર દેવોએ બનાવ્યું તે વહન કરાતું હોય છે. 1000 આરાઓથી શોભતું આ ધર્મચક્ર સુવર્ણથી બનેલું હોય છે અને રત્નોથી મઢેલું હોય છે. પરમાત્મા જ્યારે સિંહાસન પર બિરાજમાન થાય છે ત્યારે દરેક સિંહાસનની આગળ સુવર્ણના કમળ ઉપર પ્રતિષ્ઠિત થાય છે. સૂર્ય કરતા પણ અધિક તેજસ્વી દશેય દિશામાં પ્રકાશને ફેલાવતું આ ધર્મચક્ર મિથ્યા દ્રષ્ટિ માટે જાણે કાળચક્ર છે, તો સમ્યક દ્રષ્ટિ માટે જાણે અમૃતનું અંજન છે. ભગવાન જ્યારે ચાલે છે ત્યારે તેમની ઉપર આકાશમાં ચામરો ચાલતા હોય છે. ભગવંત જ્યારે બેસે ત્યારે બંને બાજુ યક્ષ દેવતાઓ ચામરો વીંચતા હોય છે. આ ચામરના વાળ અત્યંત શ્વેત અને તેજસ્વી હોય છે. તેનો સોનાનો દંડ ઉત્તમ રત્નોથી મઢેલો હોય છે, જેમાંથી રંગબેરંગી કિરણો ચારે તરફ રેલાતા હોય છે. પ્રભુની બે તરફ નીચેથી ઉપર વીંઝાતા ચામરોને જોઈ કોઈ કવિએ સરસ કલ્પના કરી છે કે જેઓ અમારી જેમ પ્રભુને નમશે તેઓ અમારી જેમ ઉર્ધ્વગતિને પામ્યા વગર નહીં રહે.
અતિ સૌમ્ય આમૃગરા
જે સિંહાસન પર બેસીને પ્રભુ સમવસરણમાં દેશના આપે છે તેની રચના વ્યંતર દેવતાઓ કરે છે. સિંહાસન સ્વચ્છ સ્ફટિક રત્નોનું બનેલું હોય છે. તેની પાછળનો ભાગ લાલ વર્ણના રત્નોનો બનેલો હોય છે. અન્ય ભાગો રંગબેરંગી રત્નોથી મઢેલા હોય છે. સિંહાસનની બે બાજુ સિંહની આકૃતિ હોય છે અને આગળ રત્નમય પાદપીઠ હોય છે. ભગવાન જ્યારે વિહાર કરતા હોય ત્યારે આ સિંહાસન પાદપીઠ સાથે આકાશમાં અધ્ધર ચાલતું હોય છે.
છત્ર છે ત્રણ જગતનો જાણે અખિલ ઐશ્વર્ય અહીં એકત્ર છે. હે નાથ તુજ મીઠો મજાનો છાયડો સર્વત્ર છે. અરિહંત અતિશય વંત તુજને ભાવતે કરું વંદના.
અરિહંત અતિશય વંત તુજને ભાવતે કરું વંદના.
પરમાત્મા ત્રણ ભુવનના સ્વામી છે એ સૂચવવા જાણે વ્યંતર દેવતાઓ પ્રભુના મસ્તક પર ઉપરા ઉપરી ત્રણ છત્રની રચના કરતા હોય છે જે શ્વેત સ્ફટિકના હોય છે. એને ફરતી સુંદર મોતીઓની માળા લટકતી હોય છે. પ્રભુ જ્યારે વિચરતા હોય છે ત્યારે આકાશમાં અધ્ધર આ ત્રણ છત્રો પ્રભુની સાથે ચાલતા હોય છે. જ્યારે પ્રભુ સમવસરણમાં બિરાજે ત્યારે ચારે દિશામાં અશોક વૃક્ષની નીચે ઉચિત સ્થાને ભગવંતના મસ્તક ઉપર ગોઠવાઈ જતા હોય છે. રત્નમય ઇન્દ્રધ્વજ પ્રભુના વિહાર સમયે આકાશમાં અધ્ધર ચાલતો હોય છે. 1000 યોજનની ઊંચાઈને ધારણ કરતો આ ઇન્દ્રધ્વજ મોક્ષમાં જવાની સીડી જેવો સુંદર લાગે છે. સુવર્ણ દંડનો આ ધ્વજ હજારો નાની નાની ધજા પતાકા તેમજ પવનથી ઝૂલતી અનેક મણિમય ઘંટડીઓથી શોભતો હોય છે. સમવસરણમાં પ્રભુ જ્યારે પધારે ત્યારે ચાર દિશામાં ચાર ઇન્દ્રધ્વજ ગોઠવાઈ જતા હોય છે.
લક્ષ્મી વસે છે જીન ચરણમાં દેવો કઈ સમજાવવા. દેવો રચે તુજ ચરણ નીચે સ્વર્ણ કમલો નવ નવા. તુજ પૂર્ણ કેરા છે ચમત્કારો ખરે ખરા ગવા. અરિહંત અતિશયવંત તુજને ભાવતે કરો વંદના.
અરિહંત અતિશયવંત તુજને ભાવતે.
પરમાત્માને કેવળ જ્ઞાન થતાં પ્રભુનો પ્રકૃષ્ટ પુણ્યોદય શરૂ થાય છે. પાપીઓના પાપથી અપવિત્ર એવી આ ધરતી પર હવે પ્રભુના પગ ન પડવા જોઈએ માટે દેવતાઓ નવ સુવર્ણ કમળની રચના કરે છે. હજાર પાંખડીથી શોભતા આ કમળો સોનાના હોવા છતાં સ્પર્શમાં માખણ કરતાં પણ વધુ કોમળ હોય છે. જે બે કમળ પર પ્રભુના પગ હોય છે તેની પાછળ ક્રમબદ્ધ સાત કમળો હોય છે. પ્રભુ આગળ વધવા જેવો પગ ઉપાડે કે તરત પાછળના બે કમળ આગળ આવી પ્રભુના ચરણ તલ નીચે ગોઠવાઈ જતા હોય છે. કેવળ જ્ઞાન થયા બાદ પરમાત્મા રોજ સવાર અને સાંજ એમ બે પ્રહર દેશના આપતા હોય છે. પ્રભુને દેશના આપવા માટે ચારે નિકાયના દેવતાઓ મળીને સમવસરણની રચના કરતા હોય છે. આ સમવસરણના ત્રણ ગઢ હોય છે, જે અનુક્રમે રજત, સુવર્ણ અને રત્નના બનેલા હોય છે. રાગ, દ્વેષ અને મોહથી બચવા રત્નત્રયીની આરાધના કરવા દેવો, મનુષ્યો અને તિર્યંચો આ સમવસરણમાં બેસીને પ્રભુની દેશનાનું અમૃત પાન કરતા હોય છે.
સર્વજ્ઞ સર્વજન પ્રિયંકર સર્વહિતકર સર્વથા તું સર્વધિક સન્મુખ રહી ચૌમુખ સુણાવે શુભ કથા હર રોજ સાંજ સવાર પ્રભુ સૌની હરે તું ભવ વ્યથા અરિહંત અતિશયવંત તુજને ભાવતે કરુ વંદના
અરિહંત અતિશયવંત તુજને ભાવતે કરુ વંદના.
સમવસરણમાં ભગવંત ચાર મુખે દેશના આપતા હોય છે, જેમાં પૂર્વ દિશામાં ભગવાન પોતે બેસે છે, જ્યારે બાકીની ત્રણ દિશાઓમાં વ્યંતર દેવતાઓ પ્રભુ જેવી જ ત્રણ પ્રતિકૃતિઓ રચે છે. પ્રભુનું પ્રતિબિંબ હોવા છતાં સૌને જાણે સાક્ષાત ભગવાન જ સામે બેઠા છે અને તેઓ મને જ જોઈને કહી રહ્યા છે એવો ભાસ થતો હોય છે.
I know.
ભગવાન જ્યારે સમવસરણમાં દેશના આપવા સિંહાસને બિરાજે ત્યારે તેમની પાછળ અશોક વૃક્ષ હોય છે. પ્રભુ વિહાર કરતા હોય ત્યારે તે પ્રભુ અને પ્રભુની સાથે ચાલનારા લોકો ઉપર છાયા કરતું આકાશમાં અધ્ધર ચાલે છે. આ વૃક્ષની રચના યક્ષ દેવતાઓ કરે છે. અશોક વૃક્ષ લાલ લીલા પાંદડાઓ, રંગબેરંગી 6 ઋતુના ફૂલો અને કોમળ પલ્લવોથી શોભતું હોય છે. સાથે સાથે અનેક છત્ર, ઘંટ, માળા, ધજા પતાકાઓ તેના પર લટકતા અને લહેરાતા હોય છે. અશોક વૃક્ષ પ્રત્યેક પરમાત્માની ઊંચાઈ કરતાં 12 ગણું ઊંચું હોય છે. એક યોજનની પહોળાઈ ધરાવવાના કારણે તે અત્યંત ઘટાદાર હોય છે. આ અશોક વૃક્ષની ઉપર ચૈત્ય વૃક્ષ શોભતું હોય છે. ચૈત્ય વૃક્ષ એટલે જે ભગવાનને જે વૃક્ષની નીચે કેવળ જ્ઞાન થયું હોય તે વૃક્ષ.
વત્સલ તું વિભુ વિચરે વસુધાને વિશે થઈ જાય ઊંધા કંટકો ધ્યાન મન કરવાને મિશે દુઃખ હટે સઘળા સુખો પ્રગટે પ્રભુ તુજાશિષે અરિહંત અતિશયવંત તુજને ભાવથી કરું વંદના
અરિહંત અતિશયવંત તુજને ભાવથી કરું વંદના.
પૃથ્વી તલ પર પ્રભુ જ્યારે વિહાર કરતા હોય છે ત્યારે માર્ગમાં રહેલા તમામ કંટકો જાણે પ્રભુને વંદન કરવા ન ઈચ્છતા હોય તેમ ઊંધાવળી જતા હોય છે. પ્રભુની સાથે ચાલનારાઓને આ કાંટા વાગતા નથી. જે પ્રભુ જીવનમાં કોઈને કંટકરૂપ નથી બન્યા એમના માર્ગમાં કાંટા ક્યાંથી વિઘ્નરૂપ બની શકે? પ્રભુના વિહાર દરમિયાન માર્ગની બંને બાજુએ રહેલા વૃક્ષો પ્રભુના આગમનને વધાવવા માટે ડાળી સાથે ઝૂકીને પ્રભુને પ્રણામ કરતા હોય છે. એકેન્દ્રિય ગણાતા વૃક્ષો જો પ્રભુને જોઈને ઝૂકી જતા હોય તો પંચેન્દ્રિય મનુષ્યો દેવો પ્રભુના ચરણોમાં નમે એમાં શું નવાય?
જગને જગાડે દિવ્ય દેવો દુંદુભી નાનાદથી સમવસરણે સૌ દોડતા આવે હૃદય આલાદથી સૌને પમાડે પરમ તૃપ્તિ ಶಯವಂತ ತುಜನೆ ಭಾವತೆ ಕರು ವಂದನಾ
ಹರಿಹಂತ ಅತಿಶಯವಂತ ತುಜನೆ ಭಾವತೆ ಕರು ವಂದನಾ
ಪರಮಾತ್ಮ ಜ್ಯಾರೆ ವಿಹಾರ ಕರ್ತಾ ಹೋಯ್ અને જ્યારે દેશના આપતા હોય ત્યારે દેવતાઓ ગગનમાં દુંદુભીનો નાદ કરતા હોય છે. દુંદુભી એટલે નગારું, જેનો નાદ ગંભીર તથા મનોરમ હોય છે. આ જ ત્રિભુવન સ્વામી છે, દુઃખને હરનાર છે, શિવપદને દેનાર છે. આના સિવાય આ જગતમાં મોક્ષને દેનાર બીજું કોઈ નથી. આવી પ્રેરણા આકાશમાં મેઘની જેમ શોભાયમાન દુંદુભી કરે છે. પરમાત્માને કેવળ જ્ઞાન થાય એટલે દેવો મનુષ્યો અને તિર્યંચો તો પ્રભુને અનુકૂળ થઈ જાય છે, પણ એકેન્દ્રિયની સૃષ્ટિ પણ પ્રભુને અનુકૂળ થઈ જાય છે. પરમાત્મા વિચરે ત્યારે પવન અનુકૂળ વાય છે અને સૌને શાતા ઉપજાવે છે. જે પરમાત્માએ આખા જગતને અનુકૂળ રહીને સાધના કરી એ પરમાત્માને પવન શું, આખું જગત અનુકૂળ થઈ જાય એમાં નભાઈશું.
મયુરે મયુરને સારસે સારસ સકલ પક્ષી ગણો આપે સહર્ષ પ્રદક્ષિણા તુજને અજાયબ આક્ષણો જો વાજનેશ્વર આજુઓ નિશ્ચલ બની મુજ પાપણો અરિહંત અતિશયવંત તુજને ભાવતે કરો વંદના
અરિહંત અતિશયવંત
વિહાર કરતા પરમાત્માને જેમ દેવો અને માનવો પ્રદક્ષિણા આપતા હોય છે તેમ પોપટ સારસ મોર જેવા પક્ષીઓ પણ પ્રભુને પ્રદક્ષિણા આપતા હોય છે. કવિઓ કલ્પના કરે છે કે જાણે આ પ્રદક્ષિણા આપવા દ્વારા પક્ષીઓ પ્રભુને શુકન્ના આપી રહ્યા હોય.
ભાવ
પ્રભુના વિહારના માર્ગમાં પ્રભુ પધારે એ પૂર્વે મેઘકુમાર દેવતાઓ શીતળ સુગંધી જળની વૃષ્ટિ કરે છે. એક યોજન જેટલા ક્ષેત્રમાં થતી આ વૃષ્ટિનું જળ સુગંધી દ્રવ્યોથી મિશ્રિત હોય છે. સુગંધી જળના વાદળોમાંથી ઝરમર વરસતી જળવૃષ્ટિ દ્વારા માર્ગ પરના રજકણો અને રેતીના કણો શાંત થઈ જાય છે. એ માર્ગ પર ચાલનારાઓને જાણે અમૃતની વર્ષા થઈ હોય તેવા આનંદનો અનુભવ થાય છે. પરમાત્માને કેવળ જ્ઞાન થયા પછી કેશ, રોમ, દાઢી, મૂછ અને નખ વગેરે એટલા જ વધતા હોય છે જેથી પ્રભુનું રૂપ ખીલી ઉઠે, એથી વધારે વધતા નથી. પ્રભુના કેશ અત્યંત શ્યામ, વાંકડિયા તેમજ પ્રદક્ષિણાવર્તવાળા હોય છે. પ્રભુના રોમ, દાઢી, મૂછના વાળ પણ પ્રભુનું સૌંદર્ય વધારે નિખરી ઉઠે એવા મનોહર હોય છે. પ્રભુના નખ પાતળા તેમજ રાતા હોય છે. પ્રભુ વિહાર કરતા હોય કે સમવસરણમાં બેઠા હોય ત્યારે એક યોજન સુધી સર્વત્ર પુષ્પવૃષ્ટિ થાય છે. આ પુષ્પો પાંચ વર્ણના તેમજ છ ઋતુઓના હોય છે. સચિત્ત અને અચિત્ત એમ બંને પ્રકારના આ પુષ્પો અત્યંત વિકસિત અને સુગંધિત હોય છે. પુરુષના ઢીંચણ સુધીના આ પુષ્પોના થર પર દેવતાઓ સ્વસ્તિક વગેરે પ્રશસ્ત આકૃતિની રચના કરતા હોય છે. દશે દિશાઓને સુગંધિત કરતા આ પુષ્પો પરથી લાખો લોકો ચાલ્યા જાય તો પણ તે પુષ્પોને પ્રભુના પ્રભાવે લેશ માત્ર પીડા નથી થતી કે તે આકૃતિ વિખેરાઈ નથી જતી.
આ કોટિ સહદેવો કરે સેવા સતત સોહામણી, નિજ સ્વર્ગ લીલા તે મને લાગે ગજબ અળખામણી. સીમા નથી તુજ પૂર્ણની, નથી ક્યાંય તુજ સરખામણી. અરિહંત અતિશય
ಭಗವಂತ ತುಜನೆ ಭಾವತೆ ಕರುವಂದನಾ
ಹರಿವಂತ ಅತಿಶಯವಂತ ತುಜನೆ ಭಾವತೆ ಕರುವಂದನಾ
ಪರಮಾತ್ಮನೆ ಕೇವಲ ಜ್ಞಾನ ಥತಾನಿ ಸಾಥೇಜ್ ચારે નિકાયના દેવતાઓ ભક્તિભાવે ઘેરાઈ વળે છે. એક કરોડ જેટલા દેવતાઓ તો સદાય પ્રભુના સાનિધ્યમાં હોય છે. તે સિવાય સમ્યક દર્શનની નિર્મળતા માટે અને સંશયોના સમાધાન માટે આવતા જતા દેવતાઓથી પ્રભુનું ચરણ યુગલ સદૈવ સેવાતું હોય છે. ભગવંતના વિહાર દરમિયાન વર્ષા, શરદ, હેમંત, શિશિર, વસંત અને ગ્રીષ્મ એમ છયે ઋતુઓનો વાતાવરણમાં એકી સાથે સુભગ સમન્વય થાય છે, જેથી વાતાવરણ આહલાદક બની જાય છે. પાંચ ઇન્દ્રિયોના વિષયો સૌને અનુકૂળ બની જાય છે, એટલે કે પ્રભુની આસપાસ શબ્દ, રૂપ, ગંધ, રસ અને સ્પર્શ અત્યંત મોહક હોય છે. અપ્રીતિ કે જુગુપ્સા ઉત્પન્ન કરાવનારા નથી હોતા. આવા અદ્ભુત, અનન્ય, અપૂર્વ 34 અતિશયોથી યુક્ત પરમાત્માનું ધ્યાન ધરતાં ધરતાં આપણે પણ પરમાત્મામય બનીએ એ જ મંગળ કામના.